તારીખ 3/4/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 810 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 558
પત્રાંક 810 513 અંબાલાલભાઈ ઉપર આ પત્ર લખાયો છે. 12માર્થિક હેતુ વિશેષ છે, પત્રાદિ લખવાનું બની શક્યું નથી. પારમાર્થિક હેતુ વિશેષ એટલે પોતાના પરિણામો આત્મકાર્યમાં લાગેલા હોવાથી પત્ર લખવાના વિકલ્પોનો ચહેરા ઉદાસીનતા વિશેષ રહી હોય એ કારણે પત્રનો ઉત્તર નથી લખ્યો. જે અનિત્ય છે, જે અસાર છે અને જે અસરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. જે શરીરાદી સંયોગો અનિત્ય છે, શરીર કુટુંબ પરિવાર અને બીજા પરિગ્રહ જે કાંઈ હોય છે એ બધા સંયોગો અનિત્ય છે, અનિત્ય છે એટલું અચોક્કસપણે અનિત્ય છે. એમ નથી કે આટલું તો ચોક્કસ છે એમ નથી, એના સમયનું કોઈ ઠેકાણું નથી. એટલી અચોક્કસ અનિત્યતા છે અને જેમાં કાંઈ સાર નથી, સુખ નથી. સાર નામ સુખનું છે અને અસાર નામ સુખનો અભાવ જેમાં છે, જેમાં કોઈ સુખ નથી એ સંયોગોમાં કોઈ સુખ નથી. અને જે આત્માને અશરણરૂપ છે, આશ્રય આપે એમ નથી, રક્ષણ કરી શકે એમ નથી, આત્માને જેનાથી કાંઈ નિરાશ થાય એવું કાંઈ નથી. જે કોઈ સંયોગો છે એ સંયોગો પ્રત્યે લક્ષ જતા ઉપાધિ સિવાય બીજું કાંઈ થાય એવું નથી. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર હોય તો પણ ઇન્દ્ર સભામાં જતી વખતે એને ઇન્દ્રાસન ઉપર બેસવાનો ઉપયોગ જાય ત્યારે એમાં સુખ ન થાય પણ આકુલતા થાય, એમ એને સમ્યક દર્શન સહિત પણ હોવાથી અનુભવવામાં આવે છે, દુઃખનો અનુભવ થાય છે. અનુભવ પ્રકાશમાં લીધું છે દીપચંદજીએ કે ઇન્દ્રને ઇન્દ્રાસન દુઃખરૂપ છે. ભાષા ટૂંકી કરી છે, ઇન્દ્રાસન દુઃખરૂપ છે એટલે શું કે ઇન્દ્રાસન ઉપર એનો ઉપયોગ જાય છે, લક્ષ જાય છે, એને કારણે દુઃખની ઉત્પત્તિ થાય છે. ન તો ઇન્દ્રાસન સુખનું કારણ છે કે ન તો ઇન્દ્રાસન દુઃખનું કારણ છે, તો જળ છે એનામાં સુખ દુઃખના કારણનો કોઈ સવાલ નથી. જીવના પરિણામ જાય સંયોગ ઉપર એટલે એમાંથી આકુલતાની ઉત્પત્તિ થાય છે. એક નિરાકુળ સ્વભાવે પોતાનું સ્વરૂપ છે એના એના લક્ષ્ય અને એના ઉપયોગે નિરાકુળતા અને શાંતિ રહે. એ સિવાય ઉપયોગ બહાર ગયો કે આ કુર્તાની ઉત્પત્તિ થવાની. એ અશરણરૂપ છે, બધું અશરણરૂપ છે. તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે, જીવ ને પ્રતિ નું કારણ થાય છે એ કેવળ ભ્રાંતિ છે. ભ્રાંતિગત પણે એમાં સુખ ની કલ્પના છે, તેથી એને પ્રીતિ થાય છે, આકર્ષણ થાય છે. પ્રીતિ થાય ત્યારે શું થાય છે? આકર્ષણ થાય છે, ઉપયોગ એ તરફ ખેંચાય છે. એવી ભ્રાંતિ આ જીવને કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. એટલે કે સતત વિચારનાથી એ ભ્રાંતિ ટાળવા યોગ્ય છે એમ કહેવું છે. એટલે ઘણી વિચારણા કરવી જોઈએ આ વિષયમાં, ઘણી વિચારણા કરવી જોઈએ, અથવા કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે જ્યારે જ્યારે જીવને પ્રીતિના પરિણામ થાય એટલે સારું લાગે, વાલું લાગે, પ્રિય લાગે, ત્યારે પોતાની ભ્રાંતિ એ પરિભ્રમણનું કારણ છે, એ ભ્રાંતિ જ પરિભ્રમણનું કારણ છે એ વાત વિચારમાં આવવી જોઈએ. જો એ વાત વિચારમાં ના આવે તો પરિભ્રમણના કારણે જીવ ગૌણ કરી જાય છે. લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે, પશ્ચિમ પૂર્વ જેમ વિરુદ્ધ દિશામાં છે એમ લોકોની દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને બહુ મોટો અંતર છે. લોકોની દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ છે, લોક દ્રષ્ટિએ ધર્મ થતો નથી અને લોક દ્રષ્ટિ રાખીને કોઈ ધર્મ પાયમાં નથી. લોક દ્રષ્ટિ કહો કે લોક સંજ્ઞા કહો, લોકો આમ વિચારશે, લોકો આમ કહેશે, લોકોને આમ લાગશે, એ કદી ધર્મ કરી શકે નહીં. ધર્મ પ્રાપ્તિ કરવા જતા લોક સંજ્ઞાને તો છોડવી જ પડે. બે પરસ્પર વિરુદ્ધ છે, તદ્દન વિરુદ્ધ છે એમ કે છે. લોક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી અને જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે. પ્રથમ નિરાલંબન છે એટલે શું? કે સંસારિક દ્રષ્ટિમાં તો કાંઈ ને કાંઈ કોઈ ને કોઈ નિમિત્તનો આધાર લેવાની વાત છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં નિમિત્તનો આલંબન અને આધાર છોડાવવાની વાત છે. જ્ઞાનીની દ્રષ્ટિ તો નિરાલંબન છે અને એની રુચિ ઉત્પન્ન થતી નથી, કેમ કે અનાદિથી સંઘની રુચિ છે આ જીવને. અસંગ તત્વની રુચિ નથી, સંઘની રુચિ છે, એટલે એને પોતાની રુચિથી વિરુદ્ધ વાત છે એ રુચતી નથી. સામાન્ય પરિસ્થિતિ દરેક જીવની એવી છે કે પોતાને રુચતી હોય એવી વાત આવે તો એને ગમે, પોતાને રુચતી ન હોય એવી વાત આવે તો ન ગમે. એમ ન હોવું જોઈએ. સત્ય વાત રુચવી જોઈએ અને અસત્ય વાત ન રુચવી જોઈએ, એમ હોવું જોઈએ. સત્યની રુચિ હોય તો, પણ મારી રુચિ પ્રમાણે મને વાત ગમે અને એવી વાત કરો એમ હોવું જોઈએ
નહીં.
ત્યાં એમ કેવું છે કે સત્પુરુષ ને નિમિત્ત ન સમજીશ તું, ઠીક. સત્પુરુષ ને તું નિમિત્ત સમજીશ અને એ ભૂમિકામાં એ તારો આત્મા છે એમ સમજજે, ઠીક. એ ભૂમિકામાં આત્મા છે એમ સમજવું. પ્રથમ લીલા
આલંબન આવી
જાય. હે, નિરાલંબન છે એટલે શું કે છે કે સંયોગ ની રૂચિ છોડાવે છે. જે સંયોગોનું આજે આલંબ ઓથ લીધી છે, શું કે ભાઈ શરીરની તંદુરસ્તી જોઈએ પહેલા, તો સૌથી પહેલા આપણે ચાર પ્રકારના સુખ ની વાત આવે છે ને. પહેલું સુખ તે જાતે નર્યા, આપણી જાત ને હાજી નરવી હોય ને પછી કઈ વાંધો નહીં. તો કે નહીં, કોઈ પણ હાલતમાં કોઈ પણ ક્ષેત્ર કાળ ભાવમાં આત્માનું કલ્યાણ કરવું હોય એમાં કોઈના આલંબનની જરૂર નથી. એમ સત્પુરુષ ને વચ્ચે લેવા છે એવું વાત નથી. અત્યારે તો એને જે દુઃખના આલંબનો છે એ છોડાવે છે, કે જે આલંબનોને જીવોએ સુખના આલંબન માન્યા છે. પછી કે એ શરીર જેનાથી નભે એવા જે તારા સંયોગો છે એ પણ તને કોઈ શરણરૂપ થવાના નથી. અશરણની વાત તો કરી એમણે, કે બધા તને અશરણરૂપ છે. જે આધાર બુદ્ધિ છોડાવે છે, નિરાલંબન કહીને શું કીધું છે, જ્ઞાનીની દ્રષ્ટિ નિરાલંબન છે એમ કહીને શું કહ્યું છે, કે આધાર બુદ્ધિનો ત્યાગ કરાવ્યો છે, આધાર બુદ્ધિ છોડાવી છે. આ બહુ મોટી વાત છે. જીવને પરની સંયોગની આધાર બુદ્ધિ કેટલી દ્રઢ થઈ છે એ બહુ ઊંડેથી અનુભવને તપાસીને વિચારવા જેવી વાત છે. અનુભવને તપાસીને, અને એવો એટલી તૈયારી હોવી જોઈએ મુમુક્ષુની ભૂમિકામાં, કે ગમે તે પરિસ્થિતિમાં પણ મને અમારું આત્મકલ્યાણ કરવામાં કાંઈ પણ બાધા નડી શકે એવી પરિસ્થિતિ નથી. ભલે મારી પડખે કોઈ ન હોય, ભલે મને આયુષ્ય પણ પૂરું થવાની તૈયારી હોય અને દુર્નિમિત હોય એમ લીધું ને, બધી જ પ્રતિકૂળતાઓ હોય તો પણ શું, હું મારું કાર્ય કરવા સ્વતંત્ર છું એવી જ્ઞાનીની દ્રષ્ટિ છે. એ જીવને એમ લાગે છે કે આ બધી વાતો થાય, આવું કાંઈ સંભવ દેખાતું નથી. કેવી રીતે જીવી શકાય? ડગલે ને પગલે પૈસાની જરૂર પડે, ડગલે ને પગલે સંયોગોની જરૂર પડે છે. શું ચાલતા ને ચાલતા આ જોઈએ ને તે જોઈએ સિવાય કાંઈ જીવન ચાલતું નથી. અને કોઈના વિના વાંધો ન આવે એ વાત જલ્દી ગળે ઉતરે એની. એનું કારણ કે સંયોગની જીવને રૂચિ છે અને આધાર બુદ્ધિ થઈ ગઈ છે, અને એ ઘણી દ્રઢ છે, થોડી નથી પણ ઘણી દ્રઢ થયેલી છે. એટલે જીવને એ પ્રકારની વાતમાં જલ્દી રૂચિ ઉત્પન્ન થતી નથી, નાની વાત જલ્દી રૂચિ ઉત્પન્ન કરતી નથી. આમ તો શું છે, મનુષ્યમાં માન પ્રકૃતિ વિશેષ છે. ભાઈ પૈસા ન હોય તો કોઈ બોલાવે નહીં આપણને, પણ હવે બોલાવે એમાં તારા ડાળિયા શું થાય? પૈસા પૈસા હોય તો બધા બોલાવે, પૈસા ન હોય તો કોઈ બોલાવતો નથી દુનિયામાં. પણ બોલાવે એમાં કઈ આત્માને સુખ થાય એવું નથી, ન બોલાવે તો શું કઈ દુઃખી થાય એમ નથી. પણ એવી કલ્પના ભારે ભારે કરી રાખી છે, ખોટે ખોટે, કે એની પાછળ ઘસડાય છે, જે એ કલ્પનાની પાછળ ખેંચાઈ ખેંચાઈને દુઃખી થાય છે. જીવને રૂચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. જે પ્રકૃતિના દોષો છે એની સાથે જ્ઞાનીની દ્રષ્ટિને જરાય મેળ નથી. કેમ? કેમ કે જ્ઞાનીની દ્રષ્ટિ તો પ્રકૃતિને તોડનારી છે, પ્રકૃતિનો નાશ કરનારી છે, એટલે પ્રકૃતિથી વિરુદ્ધ છે. ક્રોધ વાળાને ક્રોધ પ્રકૃતિથી વિરુદ્ધ ઉપદેશ આપે, લોભ પ્રકૃતિ વાળાને લોભ પ્રકૃતિથી વિરુદ્ધ વાત કરશે. બધા જ પ્રકારના પ્રકૃતિ દોષથી વિરુદ્ધ વાત આવશે જ્ઞાનીની. કેમ કે જ્ઞાનીની વાત તદ્દન નિર્દોષ થવાની છે. પ્રકૃતિ અનુસાર જીવના અનંત પ્રકારના દોષ છે. કેમ કે પ્રકૃતિ પણ અનંત પ્રકારની છે, તો એના દોષના પ્રકાર પણ અનંત છે. એ એકેય પ્રકૃતિને રાખવાની વાત નથી. ગુરુદેવ તો ત્યાં સુધી બોલતા કે તીર્થંકર પ્રકૃતિ પણ ઝેરના ઝાડ છે. શું? હે, ઝેરના ઝાડ. ઝેર જે આવે ને એટલે બોલતા હતા કે તીર્થંકર પ્રકૃતિ પણ ઝેરના ઝાડ છે. હવે એમ ક્યારે બોલતા હશે? હે, સ્વભાવની વિરુદ્ધ છે ને. અંદર અમૃત જેવો સ્વભાવ સ્વાદમાં આવે છે, અનુભવમાં આવે છે. આનંદામૃત નિત્ય ભોજી, આનંદમૃતનું ભોજન કરનારાઓ એમ કે છે કે આ પ્રકૃતિ છે આનંદથી વિરુદ્ધ છે, અમૃતથી વિરુદ્ધ એવું ઝેર છે, એનો સ્વાદ લેવા જેવો નથી. જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દ્રષ્ટિમાં રૂચિવાન થતો નથી. પ્રકૃતિ વિરુદ્ધ વાત આવે એટલે એને અણગમો થાય. એમ કહે કે ભાઈ તમને આ જે પ્રકૃતિ છે એ પ્રમાણે ટેવાઈ ગયા છો, પણ આ બરાબર નથી, એને ગમે નહીં. મોટાભાગને તો પોતાનો દોષ જ દેખાતો નથી. એવું છે, મને તો એવું નથી લાગતું. એમ કે એવું છે, મને એવું નથી લાગતું. એટલું વણાઈ ગયું છે પ્રકૃતિ દોષ જીવના પરિણામમાં, એટલો ઓતપ્રોત થઈ ગયો છે કે પોતાને દોષ છે એવો ખ્યાલ નથી આવતો. એટલે એથી વિરુદ્ધ વાત આવે એને રૂચે નહીં. તેથી જીવ તે દ્રષ્ટિમાં રૂચિવાન થતો નથી. કેમ કે પ્રકૃતિને મળતી આવતી વાત નથી માટે. પણ જે જીવોએ પરિસર વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે અને નિર્વાણના ઉપાયને પણ પામ્યા છે. નિર્વાણને પામ્યા છે અને તેના ઉપાયને પણ પામ્યા છે. શું કહે છે? તે જીવોએ પરિસર વેઠીને, પરિસર વેઠો કેમ કે પ્રકૃતિ છોડવા જતા પરસેવો ઉતરી જાય છે. જે પ્રકૃતિ દોષ છે એને ટાળવાનો પુરુષાર્થ કરવા જતા જીવને પહેલા બહુ આકરું પડે છે. માથા પછાડવા પડે એવી વાત છે, થોડી ઘણું આકરું પડે. પણ શરૂઆતનો થોડો કાળ એ પરિસરને વેઠવામાં આવે તો ભલે આકરું લાગે, પણ મારે મુક્ત થવું છે, દોષથી મુક્ત થવું છે અને દોષથી મુક્ત થવું છે, એવો જેણે દ્રઢ નિર્ધાર કર્યો હોય એ પ્રકૃતિની સામે બરાબર લડે. પ્રકૃતિની સામે બરાબર લડે અને હારી જાય ત્યાં ખેદ પામે. અંતે વિજય પામ્યા વિના નિરાતે પગવાળીને બેસે નહીં, પોતાનો પુરુષાર્થ ચાલુ રાખે. જે જીવોએ પરિસર વેઠો છે તે નહીં, જે જીવોએ પરિસર વેઠીને જ્ઞાનીની દ્રષ્ટિનું આરાધન કર્યું છે તે જીવો, એમ એ જીવોને લેવા છે. ના, આ પછી એ સંસારમાંથી જ્ઞાની થાય છે અને એ અંતે જ્ઞાની થાય છે ત્યારે નિર્વાણના ઉપાયને પામે છે અને અંતે નિર્વાણને પણ પામે છે. હા, એ બધા સંસારી જીવો છે. કે સંસારી જીવો જ્ઞાનીની દ્રષ્ટિને રૂચિવાન થતા નથી, એટલે એ દ્રષ્ટિ અપનાવતા નથી. પણ એમાંથી કોઈ જીવો, જે કોઈ જીવો એવા જે જીવો છે કે જેને જ્ઞાનીની દ્રષ્ટિ હજી પ્રાપ્ત નથી થઈ, પણ જ્ઞાનીનો સંયોગ થતા એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે જેઓ પ્રકૃતિ વિરુદ્ધ જવા તૈયાર છે, અને જયારે પ્રકૃતિ વિરુદ્ધ જાય ત્યારે એને ઘણું આકરું લાગે. હા, એવાને પણ પ્રકૃતિની તકલીફ આપે છે. પૂર્ણતા પહેલા વાળાને પ્રકૃતિ દોષની તકલીફ છે, પૂર્ણતાના લક્ષ વાળાને પણ પ્રકૃતિ દોષની તકલીફ છે. એટલે આપણે બે ચાર દિવસ પહેલા સ્વાધ્યાયમાં એક ન્યાય આવ્યો હતો, એ ન્યાય હું ફરીને દોહરાવું છું કે પ્રકૃતિ દોષ જવા સહેલા નથી. પ્રકૃતિ દોષ જવો એ કોઈ સહેલી વાત નથી, એ કોઈ બચ્ચાના ખેલ નથી. ભલભલાનું પાણી ઉતરી જાય એવો વિષય છે, પણ કેમ કે એનું બળ ઘણું છે. પ્રકૃતિ દોષનું બળ ઘણું છે. જીવ અનંત વાર હારી ગયો છે. આ પ્રકૃતિ દોષ પાસે જીવ અનંત વાર હારી ગયો છે, પણ બે આલંબને એ પ્રકૃતિ દોષ છૂટે છે. એક સત્પુરુષની અત્યંત અત્યંત ભક્તિ હોય, એ બધું મૂકી દે, બધું મૂકી દે ત્યારે અત્યંત અત્યંત ભક્તિમાં જોડાય. પાછળ લાગી ગયો હોય બધું મૂકીને, જેને આપણે બહુ કાઠિયાવાડી ભાષામાં એમ કહીએ છીએ, ભેખ લીધો હોય, આત્મકલ્યાણ માટે ભેખ લીધો હોય અને સત્પુરુષને એ રીતે વળી ગયો હોય, ત્યારે એને બધું મૂકી દેવું પડે. એ કઈ પ્રકૃતિ દોષ એનો ચાલે નહીં. પ્રકૃતિ ત્યાં પાછી પડે એક જગ્યાએ. બીજી એક જગ્યા છે કે જ્યારે જીવને પોતાના નિજ સ્વરૂપનું ભાવભાષણ થાય પછી પ્રકૃતિ જોર નથી કરી શકતી, અને જોર કરે તો એના પગ પાછા પડે. એવું જ્ઞાનબળ ઉત્પન્ન થાય છે. ભાવભાષણ છે એ જ્ઞાનની પર્યાય છે, અને એવું જ્ઞાનબળ ઉત્પન્ન થાય છે. આ બે જગ્યાએ પ્રકૃતિ જોર નથી કરી શકતી. બાકી પ્રકૃતિનું જોર એવું છે કે ભલભલાને પાણી ઉતરી જાય, પરસેવો ઉતરી જાય એવો વિષય છે. એવા ઘણા કેસ જોયા. મોક્ષ પ્રકૃતિનો ઉદય આવે ખરા, ત્યારે શું કહે છે કે એ પરિસર વેઠવાની વાત છે. પોતે એટલો પુરુષાર્થમાં બળવાન ન હોય અને પ્રકૃતિ જોર કરે ત્યારે એ પ્રકૃતિ વિરુદ્ધ જે લડવું પડે, આ અંદર અંદરની લડાઈ છે. વિવેકમલ ને અવિવેકમલની લડાઈ છે. જો લડાઈ લડે તો વિવેકમલ જીતે, જીતે ને જીતે, પણ બરાબર પોતાનો નિર્ધાર હોવો જોઈએ કે ગમે તે થાય, ગમે તેટલા દુઃખ આવી પડો, ગમે તેટલા પરીક્ષા આવી પડો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરવા પડે, ગમે તેટલી આધિ વ્યાધિ ને ઉપાધિના દુઃખ આવે, પૂર્ણતાનું લક્ષ બાંધવું હોય એવી રીતે તો એ લડાઈમાં જીતે, તો લડાઈમાં જીતે. નીતર હાર્યો છે અનંત વાર. નાનીને પ્રકૃતિ દોષમાં એમ છે કે અનંતાનુબંધીની પ્રકૃતિનો દોષ કયો છે. પછી પ્રત્યાખ્યાનવર્ણી અપ્રત્યાખ્યાનવર્ણી અને સંજલન છે. અનંતાનુબંધીનો ગયો છે એટલે એમાં ચિકાસ નથી, અને એ દોષના એ કરતા હર્તાને સ્વામી થતા નથી. એટલે જ્ઞાનીની વાત કોઈ જુદી છે. એ તો કરણલબ્ધિમાં જીન થયા છે. કરણલબ્ધિ આવે ત્યારથી જીન થયા છે. એટલે પ્રકૃતિ દોષ છે, પણ એ પ્રકૃતિ દોષ ભાવભાષણમાં જોર નથી કરતો, તો જ્ઞાન દશામાં કેટલો જોર કરે. બહુ ક્ષણિક હોય છે. ગમે એવો પ્રકૃતિ દોષ હોય, વિકલ્પ આવ્યો અને ગયો પછી એને સાથે કાંઈ સંબંધ નથી. ક્ષણિક ઉપર ઉપરનો અલ્પ સંબંધ થાય છે, તે પણ એકત્વપણાને પામતા નથી, ભિન્ન રહે છે. દર્શનો બધી ઘણી અનેક પ્રકૃતિ છે, અનેક પ્રકૃતિ છે, અને દર્શન મોહ છે એ ચારિત્ર મોહની પ્રકૃતિને મજબૂત કરે છે, બળવાન કરે છે, બળ દર્શન મોહ આપે છે. દર્શન મોહ ગયા પછી એ બધી પ્રકૃતિમાં કોઈમાં દમ નથી, નિર્બળ થઈ ગયેલી પ્રકૃતિ છે, એટલે ત્યાં ભયસ્થાન એટલું નથી. ભયસ્થાન એટલું નથી એનું બીજું કારણ એ છે કે પોતે પણ સ્વરૂપમાં સાવધાન છે. પ્રકૃતિનો ઉદય આવે છે, પ્રકૃતિને અનુસાર પરિણામ પણ જ્ઞાનીના આંશિક રીતે થાય છે, આખે આખા ન થાય, આંશિક પરિણામ થાય છે, પણ પોતે સ્વરૂપમાં સાવધાન છે, સ્વરૂપમાં જાગ્રત છે, એટલે એ પ્રકૃતિ તળવા આવી છે. પ્રકૃતિ ઉત્પન્ન થઈ છે એ પણ તળવા આવી છે, એમ એ દ્રષ્ટિકોણથી જોવા જેવું છે. અહીંયા જે પ્રકરણ ચાલે છે એ મુમુક્ષુ જીવનું ચાલે છે, જ્ઞાનીનું નથી ચાલતું, મુમુક્ષુ જીવનું ચાલે છે. તો કે જે મુમુક્ષુ જ્ઞાની થવા માગે છે, જ્ઞાનીની દ્રષ્ટિ પામીને ઉપાયના નિર્વાણના ઉપાયને પામશે અને નિર્વાણને પામશે, એ જીવોએ પહેલા પરિસરને થોડા કાળ વેઠો છે, ગુંજવણ થાય, આકુલતા થાય, અને અંદરમાં ઘણી મહેનત પડે, અસહ્ય પરિસ્થિતિ પણ કોઈ વાર ઉત્પન્ન થાય, પણ જેને પોતાનું કાર્ય કરવું જ છે એ ગમે તેમ કરીને કર્યા વિના રહેતા નથી. એ પણ અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે કે ખેદ નહીં કરતા શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ છે. શું કહે છે કે તમે હારી જાઓ તો ખેદ થતો હશે કે અરે રે મારા પરિણામ કાબુમાં ન રહ્યા, મારે આ પરિણામ રહી શક્યા નહીં, મારા પરિણામ બગડી ગયા, ઉતરી ગયા, એનો ખેદ થશે તમને. પણ એકનું ખેદમાં એ રોકાવા જેવો નથી, ખેદ આવ્યા વિના રહે નહીં, પણ માત્ર ખેદ જ કર્તવ્ય છે એમ ખેદ કરીને બેસી રહેવા જેવું પણ નથી. ખેદ આવ્યા, ખેદ આવી જશે, અને ખેદ આવતા પાછું સુરવીરપણું હારે હાર આવવું જોઈએ, જોર આવવું જોઈએ, તો તે ખેદી યથાર્થ છે. નહીતર ડિપ્રેશનમાં આવી જાય, અરે રે મારા પરિણામ બગડી જાય છે, શું કરું, અરે રે મારા પરિણામ બગડી જાય છે, માંડે રોવા, પણ એમ કઈ રોવે પાર આવે એવું નથી. તું પડી જાતો પણ જોરથી ઊભો થાજે એમ કે છે, શું એમ લડવા વાળા લડતા લડતા ગોરસોલું ખાઈ જાય, પણ તેથી કઈ હિંમત ન હારે, બળવાન થઈને પાછો સામનો કરે, બોલાવીને સામનો કરે, એમ લડાઈ લડવાની છે. પ્રકૃતિગત છે એ ખેદમાં ડિપ્રેશનમાં આવી જાય, સ્વભાવગત ખેદ થાય તો શરીર પણ આવે, કેમ કે સ્વભાવ બળવાન છે, પ્રકૃતિ નિર્બળ છે, એટલે એક ખેદ એવો થાય કે વધારે નબળો પડે, એક ખેદ એવો થાય કે બળવાન થાય, ખેદ ખેદમાં ફેર છે, ખેદ બે પ્રકારે છે. નહીં જા પોતાને જે દોષ થયો હોય ને એ સંબંધીનો એટલે સામો પણ નહીં કરતા એમ, નહીં તો સહેજે થઈ જ જશે, પણ ખેદ કરીને રોકાઈ નહીં જતા, અટકી નહીં જતા, શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. પછી બળવાન થઈને જ્ઞાનીને માર્ગે ચાલવાનું શરૂ કરી દેજે, જ્ઞાનીની આજ્ઞાધીનપણામાં આવી જજે, તો મોક્ષ મળવો એ સુલભ જ છે. વિષય કષાયાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે. આ સંભવ છે? વિચારવાન જીવ છે, આત્માર્થી જીવ છે, એને ઘણો ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે, પોતાના આત્માને નિંદે છે. ઘરે આત્મા પાછો તો હારી ગયો, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિ જોવે છે, પોતાના પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર થાય છે. અરે આ શું ગરીબમાં વૃત્તિ પલટાઈ જાય છે, આ તો કઈ ઠેકાણું છે તારા પરિણામનું? અને ફરી મહંત પુરુષોના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરે જો, ત્યારે આવા પ્રસંગોમાં જ્ઞાની પુરુષોએ મહાપુરુષોએ જે આચરણ કર્યું એ આચરણનું એ આલંબનને સ્મરણમાં લે છે. આવા પ્રસંગોએ જ્ઞાનીઓએ પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યો છે અને એમના વચનોનું આલંબન ગ્રહણ કરીને આત્માને શૌર્ય ઉપજાવીને, આત્માને સુરવીરતા ઉપજાવીને તે વિષયાદિ સામે અતિ અટ કરીને તેને અટાવે છે, જોર કરીને પણ અટાવે છે પોતાના પરિણામોને. એકવાર અટ કરવી પડે તો અટ પણ કરે છે, પણ અટાવે છે. પણ એકલી અટની ટેવ પાડવા જેવી નહીં, તો બધી વખતે અટ કરી લ્યો એમ નહીં. માર્ગ અટનો નથી પણ માર્ગ સહજતાનો છે, એટલું લેવાનું છે. પણ કોઈ કોઈ જીવોને માટે આ શિખામણ છે, બધાને માટે એક સરખી શિખામણ નથી હોતી. કોઈ કોઈ જીવોને આ માર્ગદર્શન છે. તો જ્ઞાની એમ કે તારે હટ કરવી, ત્યારે કોઈને એમ કે હટ ન કરતો હો, કેમ કે એકને હટ કરતા લાભ થવાનો છે એવી ભૂમિકા છે, એકને હટ નહીં કરતા લાભ થવાનો છે એવી ભૂમિકા છે. એની યોગ્યતા જોઈને વાત કરે. લક્ષ શબ્દ હઠ શબ્દ લીધો છે, અતિ હઠ કરીને તેને હઠાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા પણ નથી. ન ખેદ કરીને અટકે કે ન પુરુષાર્થ છોડીને અટકી જાય, પુરુષાર્થ ચાલુ રાખે. એમ ખબર પડે કે આ વખતે હું હારી ગયો, હવે આવતે વખતે ન થવા દઉં, આવું જોવો મારો પુરુષાર્થ હવે ફરીને ન થાય, આ જ પ્રસંગે ફરીને નહીં થાય. શું છે, જ્ઞાન બળ ભલે એટલું ન હોય, સમજણનું બળ થી લઈએ, બળ જોર જોર કરે, સહજતા ન આવી હોય એટલે હઠ કરે. હજી એટલી પ્રેક્ટિસ ન હોય કે જે પ્રેક્ટિસને લઈને સહજતા આવી જાય, એવું ન બન્યું હોય તો પણ. કેમ કે કોઈ માણસને આપણે દ્રષ્ટાંત લઈ લઈએ, કોઈ માણસને ક્રોધની પ્રકૃતિ છે અને અમુક પ્રકારના પ્રસંગમાં એને ક્રોધ થયા વિના રહેતો જ નથી, એવી એની પ્રકૃતિ છે. ભાઈ અહીંયા તો એને બીજાને પણ ખ્યાલ હોય ભાઈ આ ગરમ થઈ જશે, બહુ ક્રોધ એને આવી જશે, અરે થઈ જતું હોય. પોતાને પણ ખ્યાલ હોય કે આ ન થવું જોઈએ, આ થવું ન જોઈએ, પણ અંદરમાં એ વખતે નિર્ધાર કરે છે કે આ સહેજે ન થવું જોઈએ, આ વખતે તો હટ કરીને પણ નહીં થવા દો, હટ કરીને પણ નહીં થવા દો. એટલે એ પ્રસંગને આમંત્રણ આપે, નોતરું આપે, જોવું છે મારે, મારે મારા પરિણામને જોવું છે એકવાર, એમ લડે છે. હા, પ્રકૃતિને છંછેડે, બરાબર છંછેડે, બરાબર. એક વખત જ્યાં સુધી તળે નહીં ત્યાં સુધી નીચે મને બેસે, તળે નહીં તો પોતે જ્યાં સુધી જય પામે નહીં ત્યાં સુધી. એમાં એવું છે કે સ્વભાવની અપેક્ષાએ સ્વભાવ એટલો બળવાન છે કે એની પાસે પ્રકૃતિનું ચાલે નહીં, પણ જ્યાં સુધી સહજ સ્વભાવના આલમ બને એટલું બળ ન પ્રગટે ત્યાં સુધી પ્રકૃતિ જોર કરી જાય છે અને પોતે હારી જાય છે, એટલી દશા કેળવાયેલી નથી ત્યાં સુધી, એવું બને છે. હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, એટલે પુરુષાર્થ ચાલુ રાખે છે. તેમ એકલો ખેદ કરીને પણ બેસી રહેતા નથી કે અટકી જતા નથી કે મારે ખેદ થઈ ગયો હવે વાંધો નહીં, એમ નહીં. ફરીને એ પ્રસંગે આત્માને તાવે છે, અચ્છા બરાબર આત્માને તાવે છે ને તપાવે છે હરખો, અને પોતાનો પુરુષાર્થ ચાલુ રાખે છે. અને એ જ વૃત્તિનું આલંબન આત્માર્થી જીવોએ લીધું છે, એટલે એ પ્રકારના પુરુષાર્થમાં આત્માર્થી જીવો રહ્યા છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુ એ મુખ્ય કરીને હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આ વાત બધા મુમુક્ષુ એ મુખ્ય કરવા જેવી છે અને સ્થિર મુખ્ય કરીને પણ એ સ્થિર ટકી રહીએ, એ વાત ટકી રહીએ એટલી હદ સુધી જીવે પુરુષાર્થ કરવો યોગ્ય છે. બહુ સારું, એક ટુકડામાં એક પુષ્કાળમાં પત્ર છે પણ બહુ સારો લખાય એનો પત્ર. એમાં શું છે કે દરેક જીવની યોગ્યતા જુદી જુદી હોય છે. આવો જે વિષય છે, આ પ્રકારનો જે માર્ગદર્શનનો વિષય છે, એમાં જીવની યોગ્યતા જોઈને જ્ઞાની માર્ગદર્શન આપે છે. બધાને એક વાત લાગુ પડે, કોઈને હટ કરતા નુકસાન થાય તો એને હટ કરવાની ના પાડે, એને બીજી રીતે વાળી દે, એમ યોગ્યતા અનુસાર માર્ગદર્શન છે. એટલે જ વિસ્તાર થયો છે, ઉપદેશનો જે વિસ્તાર છે, માર્ગદર્શનનો જે વિસ્તાર છે, એનું કારણ એ છે કે જીવની યોગ્યતા અનેક પ્રકારે છે અને એ યોગ્યતા અનુસાર એને માર્ગદર્શન આપે. માર્ગદર્શન આપે એટલું જ નહીં, ટ્રીટમેન્ટ પણ આપે. મેડિસિન એન્ડ ટ્રીટમેન્ટ બેની વાત છે આમાં. ડાક્ટર ને દર્દી જેવો વિષય છે. તને તાવ આવ્યો છે, કાંઈ વાંધો નહીં, શેનો તાવ આવ્યો છે નક્કી કરવું પડશે. જ્યાં સુધી એનું રૂટ કોઝ હાથમાં ન આવે ત્યાં સુધી તાવને કઈ દવા નક્કી કરે? તાવ ઉપર તો 150 દવાઓ હોય. તાવ તો એક ચિહ્ન છે, રોગનું એક ચિહ્ન છે. રોગ તો કઈક અંદર બીજો હોય છે, એ રોગને ઓળખીને રોગની ટ્રીટમેન્ટ કરે તો તાવ ઓટોમેટિક જાય. એવું આમાં પણ એવું છે, દરેકની યોગ્યતા જુદી જુદી, દરેકના સંયોગો જુદા જુદા. એટલે એને માર્ગદર્શન આપવામાં પણ જનરલ માર્ગદર્શન બધાને સરખું હોય પણ વ્યક્તિગત માર્ગદર્શન પછી જુદું હોય છે. યોગ્યતા જોઈને પ્રકૃતિ સિવાય પણ ઘણા ફેક્ટર આમાં જોવાના હોય છે. એમાં કેટલાક ઉપસ્થિત ચિહ્નો અને કેટલાક અનઉપસ્થિત ફેક્ટરો, ઉપસ્થિત ફેક્ટર્સ અને અનઉપસ્થિત ફેક્ટર, એબસેન્ટ અને પ્રેઝન્ટ ફેક્ટર્સ બંનેનો અભ્યાસ હોય છે. એ જ્ઞાનની દ્રષ્ટિ બહુ ઊંડી હોય છે આ બાબતમાં. હા, એટલે એને જેમ લાભ થાય સંતુલન જળવાઈ રહે એવી રીતે માર્ગદર્શન આપે. સંતુલન ન જળવાય તો પડી જાય, કાંટ હટ કરવાનું કે હટ કરવા જતા પડી જાય ઓર પરિણામ બગડી જાય વધારે. એટલે એને ટ્રીટમેન્ટ આપવી એ આખો એડજસ્ટમેન્ટનો વિષય છે, યોગ્યતા જોઈને એનું એડજસ્ટમેન્ટ કરાવે છે. એટલે જ કે છે ને કે કોઈ પોતાની મેળે આત્મકલ્યાણ કરવા જાય તો કેમ નથી કરી શકતો, એને જ્ઞાનીના માર્ગે ને જ્ઞાનીની આજ્ઞા એ ચાલવાનું કેમ ઉપદેશ આપ્યો? કેમ કે એ પોતે દર્દી છે, તે પોતે દર્દી છે, પોતે દર્દી પોતે ડાક્ટર થવા જાય તો શું દશા થાય, દરદ વકરે, બીજું કઈ ન થાય, એટલે એમાં બીજો કોઈ ઉપાય નથી. એટલે સત્સંગનો જે વિશેષ પ્રકારે બોધ આપ્યો છે એનું કારણ આ છે કે ભવરોગ છે એ ક્રોનિક છે, અને કેટલીય પ્રકારના પ્રકૃતિ દોષો લઈને જીવ હંગરીને બેઠો છે. સંસારમાંથી છૂટવું નીકળવું એ કઈ સહેલું નથી, અનંતકાળ ગયો છે. પણ એ અનંતકાળ ગયો એમાં ધર્મ સાધન પોતાની મેળા કર્યા ને સ્વચ્છંદ કર્યો એ કારણે અનંતકાળ ગયો છે. જ્ઞાનીની આજ્ઞા એ ચાલતા તો અંતર્મૃતમાં પણ મોક્ષ પામે એમ છે, કેમ કે એને સીધો રસ્તો મળે અનુભવી જીવનો, કે એમ નહીં આમ હાલ, આમ નહીં આમ ચાલ, આમ નહીં ને આમ ચાલ. જેમ હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીને વારંવાર ડાક્ટર તપાસીને એને સાજો કરે છે, એમ અહીંયા નિરંતર સત્સંગમાં રહીએ અને પર્સનલ એની મેડિસિન ને ટ્રીટમેન્ટની બધી ઈલાજ થાય ત્યારે એને નીકળવાનો માંડારવા વાળો આવે, આવી બધી પરિસ્થિતિ છે. એટલે સત્સંગની વાત વિશેષ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એની પાછળ કારણ આ છે કે રોગ ઘણો ક્રોનિક છે, એમ કઈ નીકળે એવું નથી, અને જેમ ડાક્ટર પાસે સરેન્ડર થવું પડે એમ અહીંયા પણ સરેન્ડર થવું પડે. એટલે બધા આકરું લાગે, એમાં તમે ભાવતું ભોજન મળે નહીં, પ્રકૃતિને ભાવતું ભોજન ન મળે. એમાં ડાક્ટર તો કેવા નિયમો કરે, આમ રહેવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, આ ઇન્સેન્ટિવ કેરમાં લઈ જાય છે કે નહીં, એ તમારા કોઈ પણ સગા સંબંધી મિત્ર એક પણ વ્યક્તિને મળવા દેશો નહીં, વાત કરવા દેશો નહીં, જોવા દેશો નહીં, બંધોરડામાં રાખવામાં આવશે તમને. જેમ કહો એમ બાપા, હાજુ થવાની ગરજ છે તો જેમ કહો તેમ કરવા તૈયાર થઈ શકે નહીં. હાથ કપાવવો પડશે, ભલે બાબા હાથ કપાવી નાખશે, તમે જેમ કહો એમ. પગ કપાવવો પડશે, તો પગ કપાવી નાખો. હૃદય બદલાવવું પડશે, વાલ બદલાવવો પડશે, ફલાણું કરવું પડશે, આટલા લાખ લાગશે, આટલા દિવસ લાગશે, તો બધું તમે જેમ કહો એમ તેરી ગૌમાં કરીને જવું પડે છે. હે, કેમ કે બચવું છે, એક મરણથી ને એક શરીરથી બચવું હોય તો પણ 100% સરેન્ડર થવું પડે છે. એને અનંત જન્મ મરણથી બચવું હોય તો એને કેટલી આજ્ઞાકારીતા આવે, બધું મૂકી દે પોતાનું, હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી, મને કાંઈ ખબર પડતી નથી, તમારી આજ્ઞા એ જ મારું જીવન, એમ જ આવે પછી એને તરતા વાર લાગતે નથી. પછી તો બહુ સરસ વાત લીધી છે. ઝવેરચંદભાઈ તથા રતનચંદભાઈ કાવીઠા, કાવીઠાના બે ભાઈઓ હતા, કૃપાળુદેવ જેને ત્યાં ઉતરતા હતા એ બે ભાઈઓ હતા. અત્યારે એનો પરિવાર છે હજી ત્યાં. આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવા યોગ્ય છે, એક સત્સ્રોત અને બીજો સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ પછીત પછીત જીવને પ્રાપ્ત થાય છે, કેમ કે એ સૌથી દુર્લભ વસ્તુ છે, એ કાયમ મળે નહીં. કેમ કે પોતાનો પણ કેટલાક ઉદયને લઈને બંધનો હોય છે અને સત્પુરુષને પણ કેટલાક ઉદયને બંધનો હોય છે. ઉદય એક સરખો હોય ત્યારે તો સમાગમ થાય, પણ ઉદય ક્યાંય એક સરખો કાયમ રહે નહીં. પણ જો જીવ સદ્દૃષ્ટિવાન હોય, સદ્દૃષ્ટિવાન એટલે શું, આત્મકલ્યાણ કરવાની દ્રષ્ટિકોણ એને સારી રીતે પકડી રાખેલો હોય તો સત્સૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ જ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. આ પ્રત્યક્ષ યોગનો બહુ મોટો ફાયદો છે. કેમ કે શા માટે એમ બને છે, લાખ શાસ્ત્રમાં છે અને જે અસર ન આવે આત્માને એ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના સમાગમમાં એક ઘડીની અંદર આવી જાય. કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયમાં નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન અને ક્રિયાચેષ્ટિતપણું છે. પ્રત્યક્ષ શું છે કે ગુણનો અતિશય જેને પ્રગટ થયો છે, નિર્મળ ચૈતન્ય સ્વભાવ જેને પ્રગટ કર્યો છે, એનાથી એમના વચનો પ્રભાવિત થઈને નીકળે છે. એમને વચનો નથી નીકળતા, એની પાછળનું બેકગ્રાઉન્ડ ગુણાતિશયમાં નિર્મળ ચૈતન્યનું છે. એમ કે છે કે પરમાત્માનું બેકગ્રાઉન્ડ છે એની પાછળ શું, અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિત પણ છે, અને એમની જે વૃત્તિ પુરુષાર્થની વૃત્તિ એ પુરુષાર્થની જે ચેષ્ટા એની જે ક્રિયા એ નજરે જોવા મળે છે. અનેક પ્રસંગોમાં એ નજરે જોવા મળે છે. એ પરિણામ જોતા જે લાભ થાય છે અને આત્મા ઉપર અસર આવે છે એવી અસર લાખો શાસ્ત્રો વાંચે તો પણ ન આવે. પ્રત્યક્ષ સત્સંગના યોગનું આ પારમાર્થિક રહસ્ય છે કે જેનાથી લાભ થાય બીજી રીતે લાભ થવાની, એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. એટલો લાભ થવા માટેનો બીજો કોઈ અવેજ નથી કે આના બદલે આમ કરીએ તો કે નહીં. પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ અને પરોક્ષ એ પરોક્ષ. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. એ સમાગમમાં રહેવા એ પ્રયત્ન એ કરીને રહેવું, એટલે કે એની ગોઠવણી કરવી, એનું આયોજન કરવું, સમાગમમાં રહેવા એવી વ્યવસ્થા વિચારવી ને એ વ્યવસ્થા માટે પ્રયત્ન કરવો. ને એ પ્રયત્ન કરવા જતાં વ્યવસાય આદિનો સંક્ષેપ કરવો પડે તો કરવો, નિવૃત્તિ લેવાને યોગ હોય તો નિવૃત્તિ પણ લેવી. તો એ પ્રત્યક્ષ યોગની અંદર જે લાભ થાય એ બીજી કોઈ રીતે થવાનો નથી. તેવા યોગના અભાવે સત્સંગનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે, નહીતર અસત્સંગ થઈ જશે. આ તો સત્સંગ મારીએ, સત્સંગનો હોય તો સત્સંગને માં ઉપયોગ લગાડજે, બાકી ઉપયોગ બહાર જશે તો અસત્સંગમાં જશે, એની અસર તને આવ્યા વિના રહેશે નહીં. પછી શાસ્ત્રનો કેવા સત્સૃત કોને કહેવાય, સત્સૃત એટલે શું નામનું આપ્યું કોઈ શાસ્ત્રનું અહીંયા, બાકી તો પોતે લિસ્ટ આપ્યું છે પાછળ, પણ એનો વિષય અને એ શાસ્ત્રો કેવા હોય છે એનું બહુ સરસ વર્ણન અહીંયા આપ્યું છે એમણે કે શાંત રસનું જેમાં મુખ્યપણું છે. એ શાસ્ત્રો કેવા છે, શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુ એ જેનો સમસ્ત ઉપદેશ છે. બધો ઉપદેશ આત્માને શાંતિનું કારણ થાય એવો છે. અશાંતિનું કારણ થાય નહીં, આત્માને શાંતિનું કારણ થાય એવો જેનો બધો જ ઉપદેશ છે. અને સર્વેરસ શાંતરસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એમાં વીર રસની પણ વાત આવશે, કરુણ રસની પણ વાત આવશે, અરે શૃંગાર રસની પણ વાત આવશે, નવે રસની વાત આવશે. હ નાટકમાં જે બધા રસ હોય ને બનાસે દાસે લીધું છે, પણ આત્મશાંતિનો જે આત્મરસ છે, શાંત રસ છે, એ બધા રસમાં ગર્ભિત છે. એને સત્શાસ્ત્રમાં નવે રસ આવે તો પણ બધામાં શાંત રસ ગર્ભિત છે. એ બધાને આત્માની શાંતિ બાજુ લઈ જવા માટે છે. સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રોનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે. આ પર આવા શાસ્ત્રો તે સત્શ્રુત છે ને એનો પરિચય કરવા યોગ્ય છે. ક્યારે? સત્સંગ ન મળે ત્યારે. સત્સંગ મળે ત્યારે એ શાસ્ત્રનો પરિચય કરવાની વાત છે નહીં. એ વાત એમણે 661 વગેરે પત્રમાં કરેલી છે કે સત્સંગ મળે ત્યારે એમાં છળ શું પકડે છે જી? કે ભાઈ સત્સંગ તો આપણને જ્ઞાની નો મળે તો જ્ઞાની તો ચોથા ગુણ સ્થાને બિરાજમાન છે, અને શાસ્ત્રો જેને લીખા છે એ તો છઠ્ઠે સાતમે ગુણ સ્થાને બિરાજમાન છે. તો આપણે પેલા શાસ્ત્રો વાંચવા, પછી શાસ્ત્રો ન વાંચવા હોય ત્યારે આપણે સત્સંગમાં જવું. એ પ્રકારનો વિચાર તે વિપરીત વિચાર છે. શું? કેવો વિચાર છે? વિપરીત વિચાર છે. એને શાસ્ત્રી અભિનિવેશ કીધો છે. એ ભૂલ કરે છે, ખરેખર એ ભૂલ કરે છે. સત્સંગ જ્યાં સુધી ઉપલબ્ધ હોય ત્યાં સુધી ન તો શાસ્ત્ર વાંચવું, કે ન તો પૂજા ભક્તિ કરવી, ન તો જાત્રાએ યોજાવું, કે ન તો બીજા કોઈ કામે લાગી જવું. બીજા સંસારના કામે તો લાગવાનો પ્રશ્ન નથી, પણ જે બધા શુભ કાર્યો છે કે જેમાંથી સત્સંગ છૂટી જાય છે એ એકે કરવા જેવા નથી. આ વિવેકનો વિષય છે. તો પોતાને આત્મકલ્યાણ સમજાયું હોય તો આ પ્રકારનો વિવેક આવે, નહીતર ક્યાંય ને ક્યાંય બીજે લાગી જતા વાર લાગે નહીં. અને એને એમ થાય પણ આપણે ક્યાં ખોટું કરીએ છીએ, આપણે આ ધર્મનું છે ને, આ બી ધર્મનું છે ને, આ પણ ધર્મનું છે, એમ છે નહીં. એટલો સત્સંગનું પ્રાધાન્ય ન સમજાય તો એને આત્મકલ્યાણની સૂઝ આવી નથી એમ લેવું. આ અંદરની સૂઝનો વિષય છે થોડો. સત્સંગ ને પરમ સત્સંગ બે લેવા. પરમ સત્સંગ એટલે જ્ઞાનીનો સત્સંગ, અને સત્સંગ એટલે સુયોગ્ય, આપણાથી આગળ હોય એવા. કેવા? આપણાથી થોડા આગળ હોય, અને આગળ વધેલા હોય તો કેવી રીતે વધેલા હોય એની પાસેથી બહુ સારી રીતે સમજવા મળે એવા હોય, એવા સિલેક્ટ કરવા પડે. અને પોતાની ગરજે એના સત્સંગમાં જવાનું રાખવું. ભાઈ તમને ટાઈમ ક્યારે છે? તમે કહો તો હું રાતે 12 વાગે આવવા તૈયાર છું, સવારે 4 વાગે પણ આવવા તૈયાર છું. એટલી તૈયારી હોવી. મારા ટાઈમે અને મારે અનુકૂળ સ્થળે એમ સત્સંગ, સત્સંગના ગરજમાનને એમ સત્સંગ ઉપાસવાનો હોઈ શકે? કોઈ પણ ભોગે સત્સંગ ઉપાસવો જોઈએ. એ એક જ સાધન છે. મુમુક્ષુની ભૂમિકામાં એક જ સાધન છે. શું કહે છે? કે પોતાની રૂચિથી વિરુદ્ધ જ્ઞાનીની વાત હોય તો પણ તે કઠણ પડે, તો પણ તેને વેઠીને પણ, કઠણના કઠણપણાને વેઠીને પણ એ આરાધન જે કરે છે, જ્ઞાનીની દ્રષ્ટિનું આરાધન કરે છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્માણને પામે છે, અને તેના ઉપાયને પણ પામે છે. નિર્માણને પણ પામે છે, અને નિર્વાણ પ્રાપ્ત કરવાના ઉપાયને, માર્ગને પણ પામ્યા છે. પામ્યા છે, આ તો પછી અમારો અનુભવ બોલે છે કે એ લોકો પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતી છે. આ બાબતમાં જીવ પ્રમાદ કરી જાય છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી. પ્રમાદમાં શું રતિ કરવા જેવી છે? આવસુરો થઈ ગયો જીવ, ઉઠ એમ કે છે, અને પુરુષાર્થમાં લાગી જતું. પ્રમાદમાં સમય કાઢવા જેવો નથી. પ્રમાદ એટલે શું? કે આત્મકાર્યમાં ઉત્સાહિત થઈને પુરુષાર્થ કરવાને બદલે, પ્રયાસ કરવાને બદલે અન્ય અન્ય શુભાશુભ કાર્યમાં લાગી જવું, એનું નામ પ્રમાદ છે. એમાં કઈ રતિ કરવા જેવું છે નહીં. શુભાશુભમાં તો ગમે એ કરીશ, પરિભ્રમણનું પરિભ્રમણ એમને રહેવાનું છે, એમાં કઈ ફેર નહીં પડે. માટે તેમાં કાંઈ રચી કરવા યોગ્ય દેખાતું નથી. એ અસાર છે, એ પણ અસાર છે. 810 સમાપ્ત થાય છે.